પ્રકરણ 12 સીતા આગ્રહ કરે છે અને જીત મેળવે છે. સીતા પ્રવેશ દ્વાર ઉપર મીટ માડીને રાહ જોતા હતા, કારણ કે કૈકેયીના ભવનમાં શું બન્યું છે તે જાણવા તે ઉત્સુક હતા અને રાજ્યાભિષેક માટેનું શુભ મુહૂર્ત ઝડપભેર નજીક આવી રહ્યું હતું. અને છતાં હજી રામ પધાર્યા ન હતા. તેમણે જાગરણનો અને ઉપવાસનો વિધિ પૂરો કર્યો હતો અને રાજ્યાભિષેકના ખંડમાં પોતાના સ્વામી સાથે જવામાં વિલંબ ન થાય તે માટે તેણે ચંદન રસની, પુષ્પોની, અક્ષતની અને બીજા દ્રવ્યોની થાળી તૈયાર રાખી. રામના આગમનની આકાંક્ષામાં તેમનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. આવતા વિજય સમયની આકાંક્ષાથી બધી દાસીઓનું, પરિચારકોનું હૃદય આનંદ વિભોર બની ગયું હતું. રામ આવે ત્યારે તેમની આરતી ઉતારવા માટે હાથમાં પ્રકાશતા પ્રદીપો લઈને સુંદર કન્યાઓ તૈયાર હતી. અપૂર્વ સુંદરતાથી પ્રકાશતા સુશોભિત ખંડમાં રામે ઓચિંતો પ્રવેશ કર્યો. અગાઉથી તેમણે ખબર મોકલી ન હતી. તેમનું મસ્તક નીચે ઢળેલું હતું અને તેમના પગ ઉઘાડા હતા. દરેક જણને આઘાત થયો. સીતા પોતાના સ્વામી તરફ આગળ આવ્યા. પોતે જે જોયું તે ભાગ્યે જ તે માની શકે તે હતું. પવનથી કંપતા પાંદડાની પેટે તેમનું શરીર ધ્રુજી ગયું. તેમણે પોતાના હોઠ કરડ્યા. તે પોતાના આશ્ચર્યને ગળી ગયા અને બોલ્યા, સ્વામી, આ બધાનો શું અર્થ છે? તમે કેમ આવા બની ગયા છો? તમે કહ્યું હતું કે આજે દેવોના ગુરુ બૃહસ્પતિનો વાર છે. તે બહુ શુભ દિવસ છે, પુષ્ય નક્ષત્ર છે અને આજે તમારો યુવરાજ તરીકે રાજ્યાભિષેક થવાનો. તમારા દિવ્ય રીતે મનોહર દેહ ઉપર રત્નજડિત, મોતીજડિત, તેજસ્વી, સુવર્ણજડિત ધવલ રાજછત્ર કેમ લોકોએ ધારણ કર્યું નથી? ચંદ્ર સમાન તેજસ્વી વિશુદ્ધ પીછાવાળું ચામર ક્યાં ગયું? તે આજે કેમ તમારી સાથે નથી? તમે રાજસભામાં જાઓ છો ત્યારે રાજગાયકો કેમ શાંત છે? કેમ તમારા સ્તુતિ ગીતો ગવાતા નથી? હે સ્વામી, વેદ વિદ્યાના નિષ્ણાત બ્રાહ્મણોએ તમને પવિત્ર મધનો અને દહીંનો લેપ કેમ કર્યો નથી? રિવાજ પ્રમાણે મંત્રીઓ, ખંડિયા રાજાઓ અને રાજ્યના વિવિધ પક્ષના આગેવાનો કેમ તમારી પાછળ ચાલતા નથી? ભવ્ય રાજ હાથી શત્રુંજય જે પર્વત જેવો વિશાળકાય છે, જેને જોઈને લોકો એમ માનવાની ભૂલ કરે છે કે આ તો માર્ગ ઉપર એક વહેતું કાળું વાદળ છે, તે તમારા આગમનની જાહેરાત કરતો આજે તમારી આગળ કેમ ચાલતો નથી? જ્યારે સીતા આ પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા હતા ત્યારે તેમનો જવાબ કેવી રીતે આપવો તેનો નિર્ણય રામ કરી શક્યા નહીં. તે એવી બાબત ન હતી કે જેનું સ્પષ્ટીકરણ જલ્દી થોડાક જ શબ્દોમાં થઈ શકે. એટલે અંદરના ખંડમાં જઈને સીતાને પોતાની પાસે ખેંચીને રામ બોલ્યા, સીતા, પૂજ્ય પિતાએ આ શુભ મુહૂર્તના સમયે જ મને વનમાં મોકલવાનો નિર્ણય કર્યો છે, એટલે તેમની આજ્ઞાનું તત્કાલ પાલન કરવું એ જરૂરી બની ગયું છે. સીતાએ તે શબ્દો સાંભળ્યા પણ તેમણે તે સાચા માની શક્યા નહીં. તેમણે પૂછ્યું, હે સ્વામી, આ વનવાસની શિક્ષા માટે યોગ્ય બનવા તમે શું ગુનો કર્યો છે? દશરથ ધર્માત્મા છે, ન્યાયી કારણો સિવાય તે આ પ્રકારની આજ્ઞા કદી કરે જ નહીં. આ વનવાસની આજ્ઞાનો સાચો હેતુ, આંતરિક અર્થ શું છે? રામે તે પ્રશ્ન પ્રત્યે સ્મિત કર્યું અને જવાબ આપ્યો, સીતા, ઘણા સમય પહેલા પિતાએ કૈકેયી માતાને બે વરદાન આપવાનું વચન આપ્યું, પણ અત્યાર સુધી તે વચન પાળવામાં આવ્યું ન હતું. અત્યાર સુધી કૈકેયી માતાએ પણ વરદાનોની માગણી કરી ન હતી. આજે તેમણે તે બંને વરદાનો માગ્યા છે. એક તો ભરતને યુવરાજ તરીકે ગાદી અપાવી જોઈએ અને બીજું મારે વલ્કલ વસ્ત્રો ધારણ કરીને માથે જટા રાખીને 14 વર્ષ સુધી વનમાં જવું જોઈએ. પિતા પરમ ધર્માત્મા છે, તે કદી વચન ભંગ કરતા નથી, એટલે તેમણે ધર્મ આગળ માથું નમાવીને સંમતિ આપી. મને એમ લાગતું હતું કે વિદાય લેતા પહેલા મારે તને ન મળવું તે ખૂબ પૂજ્ય કુટુંબના જન્મ લીધેલો છે. તું નીતિના બધા નિયમો અને લક્ષ્યોનો જાણે છે, તેમની મોટી કિંમત આંખે છે. ઉચ્ચતમ નીતિના આંતર રહસ્યોના સ્વામી મહારાજા જનક એ તારા પિતા છે. તું પણ સ્થિરતાપૂર્વક ધર્મના માર્ગે ચાલ. મારે આજે જ વનમાં જવાનું છે. ઘણી પેઢીઓથી વારસામાં મળેલું આ રાજ્ય દશરથે ભરતને આપ્યું છે. આજથી તે રાજ્યનો રાજા બન્યો. તેનો રાજ્યાભિષેક થયા પછી તરત જ તે તારી પાસે તારા આશીર્વાદ લેવા આવે. મારા ભાઈ આગળ મારી પ્રશંસા ન કરી, મને વનમાં મોકલવામાં આવ્યો છે તે બદલ તું તેની આગળ જરા પણ શોક કે નાખુશી બતાવીશ નહીં, તેનું અપમાન પણ ન કરીશ, તેના પ્રત્યે ઘૃણા દાખવીશ નહીં. જે લોકો પોતાને પૂજે છે અને પોતાની સેવા કરે છે તેમની જ રાજાઓ કદર કરે છે, માટે મારી પ્રશંસા કરીશ નહીં અને તેનો તિરસ્કાર ન કરીશ. એ મારો ભાઈ છે, તારો દિયર છે, પણ તે તો માત્ર શારીરિક સગાઈની બાબત છે. રાજત્વની દ્રષ્ટિએ જોઈએ તો ભરત તારો અને મારો રાજા છે. તેને યોગ્ય માનતું આપજે. શબ્દ કે કાર્ય વડે તેને નાખુશ કે દુઃખી કરીશ નહીં. હે સુંદરી, માત્ર ભરતની જ નહીં પણ પિતાની આજ્ઞાઓનું પણ પાલન કરજે. ખૂબ દુઃખી બનેલા કૈકેયી માતાની પણ સેવા કરજે, કારણ કે હવે હું વિદાય થઉં છું. તેમના દુઃખને દૂર કરવા માટે બધું કરી છોડજે. તારે બીજી બે માતાઓને, કૌશલ્યા અને સુમિત્રાને પણ તેમની આજ્ઞાઓ માથે ચડાવીને રાજી રાખવાના. સીતા, ભરત અને શત્રુઘ્ન મને પ્રાણ સમાન વાલા છે. તે મારા જ ભાઈઓ હોય તેવો વ્યવહાર તેમની સાથે રાખજો. તેમનું તારા પોતાના પુત્રો હોય તેમ પાલન પોષણ કર. હે સુંદરી, હું અહીં નથી તે કારણસર આ સ્થાન છોડીને તું મિથિલા જઈશ ને. અયોધ્યામાં જ રહીને માતા પિતાને આશ્વાસન આપ. તેમનું દુઃખ દૂર થાય તે રીતે તેમની સેવા કરજો. કાળજીપૂર્વક અને પ્રેમપૂર્વક તેમને આશ્વાસન, હિંમત અને સંતોષ આપ. જ્યારે રામ સીતાને તેની ફરજો વિશે ખ્યાલ આપી રહ્યા હતા ત્યારે તે પોતાના હાસ્યને સમાવી શક્યા નહીં. રામની દલીલોએ જે વળાંક લીધો હતો તેથી સીતામાં શરમની લાગણી ઉદભવી. લાંબા સમય સુધી તે મૌન રહી શક્યા નહીં. તે બોલ્યા, રામ, તમે દશરથના પુત્ર છો. મેં કદી તમારા મુખમાંથી તે વંશને ન છજે તેવા શબ્દો સાંભળ્યા નથી. માતાએ, પિતાએ, ભાઈએ, બહેને, પુત્રે, પુત્રવધુએ, દરેક જણે પોતે કરેલા પુણ્યપાપ અનુસાર સુખ કે દુઃખ ભોગવવા પડે છે. પણ પત્નીનું એક ખાસ સદભાગ્ય કે દુર્ભાગ્ય હોય છે, અર્થાત જે સુખ દુઃખ માટે પોતાનો પતિ જવાબદાર હોય છે તેમાં તેનો ભાગ હોય જ છે. પતિના સુખ દુઃખનો ભાગ તેને મળતો હોય છે. એટલે જો દશરથ રાજાએ તમને વનમાં જવાની આજ્ઞા કરી હોય તો તેમણે મને પણ વનમાં જવાની આજ્ઞા કરી જ છે. માતા પિતાએ પુત્રીને ઉછેરીને મોટી કરી હોય, તેનો પુત્ર તેને પૂજ્ય માનતો હોય, તેની દાસીઓ તેની સેવા કરતી હોય, પણ તેઓ તે નારીની ઢાલ કે આધાર કદી બની શકતા નથી. તમે જે રમકડા અને ક્ષુદ્ર ચીજો વડે મને ખાતરી કરવાનો પ્રયત્ન કરો છો તેમનામાંથી મારામાં રમૂજ વૃત્તિ પેદા થાય છે. મારા લગ્ન પહેલાના વર્ષો દરમિયાન મારા પિતાએ મને મારી ફરજો વિશે બોધ કર્યો હતો. જે ફરજોએ મને દોરવણી આપવાની છે અને જે ફરજોથી હું બંધાયેલો છું, હું અજ્ઞાની નથી, મારામાં સત્તા લાલસા નથી, અને તે કરતાં જે વધારે મહત્વની વાત છે તે હું તમને કહીશ. અમુક અભિપ્રાય મારો છે તે કારણે હું તેને જનૂની રીતે ચીટકી રહેવાની નથી. મારી ખાસ ફરજ પ્રત્યે તમારે અંગુલી નિર્દેશ કરવાની જરૂર નથી, કારણ કે હું મારી બધી જ ફરજો જાણું. જો હું અહીં રહેવાનો નિર્ણય કરું તો જ તમારે મને મારા સાસુ સસરાની, નણંદની અને અયોધ્યાના રાજાની સેવા કેવી રીતે કરવી તેમને કહેવાનું રહે છે. પણ જો હું તમારી સાથે જાઉં તો પછી મને બીજાઓની સેવા કરવાની તક કે જરૂર ક્યાં રહેવાની છે? જરૂર હતી હું ખૂબ આનંદપૂર્વક તમારી સાથે આવું. ઘણા વખતથી મને થોડાક વર્ષ વનમાં ગાળવાની અપૂર્ણ ઈચ્છા હતી. હવે મારા સ્વામીના સંગમાં તે ઈચ્છા સંતોષવાની હવે મને તક મળી ગઈ છે. તે તો મારું સદભાગ્ય છે. જો તમે આ મહત્વની બાબતમાં મારો અભિપ્રાય વ્યક્ત કરવો કે નહીં એવો આગ્રહ કરશો તો તે હું સાંભળવાની નથી. તમારી આજ્ઞાનું હું પાલન નથી કરતી, તેથી ક્રોધ ન કરશો. માણસ જેમ એક ઘૂંટડો પાણી પીને તે પ્યાલામાં વધેલા પાણીને ઢોળી દે છે તેમ તમે મને બાજુએ હડસેલી દો તે ન્યાય અને યોગ્ય નથી. માનો હું અયોધ્યામાં એક ક્ષણ પણ રહેવાની નથી, મને તમારી સાથે લઈ જાઓ. એમ બોલીને સીતારામને પગે પડ્યા. તેમણે રામના પગ જોરથી પકડી રાખ્યા અને તે બોલ્યા, તમારો રાજ્યાભિષેક ન થયો તેનું મને જરા પણ દુઃખ નથી. તમારો રાજ્યાભિષેક થાય કે ન થાય પણ તમે મને વ્હાલા છો જ. તમે જેવા છો તેવા જ મારું સામ્રાજ્ય છો. ત્યાં મારો નિધિ છે, ત્યાં મારો યશ છે. સીતાએ એવી પ્રાર્થના કરી. રામે કહ્યું, વનમાં ઘણા ભય અને જોખમ હોય છે. વનમાં જંગલી પશુઓ, જંગલી લોકો, રાક્ષસો, આક્રમણખોરો અને લૂંટારુઓ પણ હોય છે. ત્યાં નદીઓમાં આવેલા પૂરનો સામનો કરવાનો હોય, કાંટા ઝાકરામાં ચાલવાનું હોય છે. તું કોઈ દિવસ પગે ચાલીને ફરી જ નથી, એટલે વનમાં તું ખૂબ થાકી જઈશ. ત્યાં તારે અનેક ભીતિઓમાંથી અને ચિંતાઓમાંથી પસાર થવું પડશે. પણ તેમના શબ્દોની સીતા ઉપર કોઈ અસર જ નથી. તેમણે જવાબ આપ્યો, સ્વામી, પશુઓ ગમે તેટલા જંગલી હશે, વન ગમે તેટલું ગાઢ અને ભયંકર હશે, પણ જ્યારે તમે મારી પાસે હશો ત્યારે તે મને શી ઈજા કરી શકવાના હતા. હું વનના માર્ગો ઉપર ચાલી શકું, તેમાં મને કોઈ જ મુશ્કેલી નહીં પડે. જો તમે મને તમારી આગળ ચાલવાની અને તમારા માટે માર્ગને કાંટા પથરા વગરનો બનાવવાની રજા આપશો તો હું વધારે સુખી થઈશ. તમારી તે સેવા કરીને હું સુખી બનું એટલા માટે તમે મને તમારી સાથે આવવાની રજા આપો. અહીં અયોધ્યાના અંતઃપુરમાં રહેવાથી મને તમારી સેવા કરવાની તક નહીં મળે. પરિચારકો અને નોકરો તમારી બધી સેવાઓ અહીં કરી લેતા હતા, તેથી મને દુઃખ અને ચિંતા થતા હતા. વનમાં તમારી સાથે કોઈ પરિચારક કે સેવક નહીં, એટલે તમારી સેવા કરવાથી મને ખૂબ સુખ પ્રાપ્ત થશે, તે મારું એક પરમ સદભાગ્ય છે। સ્વામી, મારા જીવનને ધન્ય બનાવો, મને તે યશસ્વી તક આપો। પોતાની પ્રત્યે દયા અને ન્યાય બતાવવા માટે સીતાએ રામને ખૂબ આજીજી કરી। રામ કરુણાથી સંચાલિત બની ગયા। તે બોલ્યા, સીતા, વનના જીવનથી તું સુખી નહીં બને, આગામી દિવસોમાં તારે બહુ દુઃખ ભોગવવાનું છે। રામે જંગલના ભયનું અને તેની અનિવાર્ય રીતે આવી પડતા દુઃખોનું વર્ણન કર્યું, પણ સીતા મક્કમ રહે। તે બોલ્યા, તમારા વ્રતના પાલનમાં હું તમને કોઈ અવરોધ નહીં કરું। તમારા શબ્દો પરથી હું એવું અનુમાન કરું છું કે તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો, કંઈક વાંધાને મારી આગળ પ્રગટ કરવા તમે માગતા નથી। બ્રહ્મચારીને પાળવાના અંગત તપસ્યાના વ્રતો હું તમારી સાથે પાળીશ, હું પણ ફળમૂળનો આહાર કરીશ, હું અત્તરોનો ઉપયોગ નહીં કરું। આપણે માત્ર વનમાં પુષ્પોની સુગંધ જ લઈશું, જે ઇક્ષ્વાકુ કુળે લાખોને જોખમમાંથી અને સંકટમાંથી બચાવી લીધા છે તે વંશના તમે નબીરા છો। તમે શું રાક્ષસોથી જંગલી પશુઓથી મારી રક્ષા નહીં કરી શકો? હું તમને જરા પણ તકલીફ આપીશ નહીં, મારે માટે તમારે જરા પણ ફિકર કે ચિંતા કરવાની રહે જ નહીં। સ્વામી, હું તમને અનુસરીશ, હું તમારા ચરણો આગળ ઊંઘી જઈશ, તેથી મને અતિશય આનંદ થશે। રામ, હું તમારા સિવાય બીજા કોઈને જાણતી નથી, કોઈને માનતી નથી, તમારા સિવાય હું એક ક્ષણ પણ જીવી શકીશ નથી। ઠીક, જો તમે મને અયોધ્યામાં મૂકીને વનમાં એકલા જવાના તમારા નિર્ણયને વળગી રહેશો તો તમે વનમાં પહોંચશો ત્યાર પહેલા સીતા પોતાનો છેલ્લો શ્વાસ લે। આ વાત સાચી માની। આ શબ્દો બોલતા બોલતા સીતાની આંખોમાંથી અશ્રુનો પ્રવાહ વહેવા લાગ્યો। તેમને શાંત પાડતા રામ બોલ્યા, સીતા, તું ધર્મની ચુસ્ત અનુયાયી છે, તારે આ સ્થાનમાં રહીને ધાર્મિક ગુણોનું પાલન કરવું જોઈએ, તારી ઈચ્છા અનુસાર તારે ન વર્તવું જોઈએ, મરજી મુજબ વર્તવાની સ્વતંત્રતા તને નથી, મારી આજ્ઞાનું પાલન કરવું એ તારો ધર્મ છે, માટે તારો આ વિચાર છોડી દે, તારા ભલા માટે જ હું આમ કહી રહ્યો છું, તારી રક્ષા કરવી એ ચોક્કસ મારે માટે બોજારૂપ બને। ઊંચા પર્વતોના શિખરો પરથી વહેતી નદીઓ, ગુફાઓમાં રહેતા જંગલી પશુઓ, ખીણોમાં અને ટેકરીઓ ઉપર કોઈ પણ અવરોધ વગર વિચરતા સિંહ અને વાઘ, વનમાં આ બધાને જીતીને તારી રક્ષા કરવી પડશે, પૂર આવેલી નદીઓને પાર કરવી પડશે, મોટી ટેકરીઓ અને શિલાઓ પરથી આપણે નીચે કૂદકા મારવાના રહેશે। આ બધી મુશ્કેલીઓનો વિચાર કરીને જ મારે તને નિશ્ચયાત્મક શબ્દોમાં અહીં રહેવાનું કહેવું પડે છે। તારે જટાઓ રાખવી પડશે અને વલકલના વસ્ત્રો પહેરવા પડશે। અમારે પુરુષોને સાયમ સંધ્યા માટે કોઈ નદીએ કે તળાવે જવું પડશે। તે વખતે આવી પડતી વિપત્તિથી તારી કોણ રક્ષા કરશે? ગમે તેટલી કટોકટીઓ આવે પણ અમે પૂજા વિધિનો ત્યાગ ન કરી છે। તું જાણે છે કે તે નિયમ અમારે માટે બહુ જ કડક છે, એટલે રોજ તારે થોડોક સમય એકલી રહેવું પડશે। ક્યારે શું બનશે તે આપણે ન કહી શકીએ। રામે વનવાસના ભયજનક દ્રશ્યોનો સીતાને વિચાર આપ્યો, પણ સીતા ઉપર તેની જાણે કંઈ અસર જ થઈ નહીં અને તે બોલ્યા, રામ, જાણે હું કોઈ પછાત ગામડાની ભોળી ભલી નારી હોઉં તેમ તમે આ બધી વસ્તુઓ મને શા માટે કહો છો? હું શાસ્ત્રોના ઉપદેશોથી અજાણ એવી અભણ કે મૂર્ખ નારી નથી, મને તમારી કુશળતાની અને શક્તિની પૂરેપૂરી ખબર છે। પૃથ્વી ઉપર તમારે માટે કાંઈ જ અશક્ય નથી, અને ચૌદેય ભુવનોમાં કશું જ અશક્ય નથી। જ્યારે તેવા તમે મારી સાથે હો ત્યારે મને ભય કેવો? ઠીક, જો કોઈ જંગલી પશુ મારા ઉપર આક્રમણ કરે અને હું તેનો શિકાર બની જાઉં તો તમારી હાજરીમાં મરણ પામવાથી હું રાજી થઈશ, ત્યારે હું સુખપૂર્વક મારા પ્રાણ ત્યજી દઈશ। જો મારે તમારા વિયોગમાં જીવવાનું હશે તો તે જીવન હું કદી પસંદ નહીં કરું। તમે કહ્યું કે મરજી મુજબ કોઈ પણ કાર્ય કરવાની તને સ્વતંત્રતા નથી, તમે તેનો પૂરો અર્થ જાણીને તેમ કહ્યું હતું કે પછી મારી પરીક્ષા કરવા તમે તેમ બોલ્યા હતા? મને તર્ક દલીલો કરતા આવડતું નથી, હું તમારો અર્ધ ભાગ છું તેમ કહેવાનો મારો અધિકાર છે, તમને પણ તેવો અધિકાર છે, તે એક સત્ય હકીકત છે। પૂરી સ્વતંત્રતા તમને પણ નથી અને મને પણ નથી, તમારો મારા ઉપર જેટલો અધિકાર છે તેટલો મારો તમારા ઉપર અધિકાર છે, પણ હું મારા અધિકાર કે હક્કો માટે દલીલ નથી કરતી, હું તો માત્ર તમારી પાસે રહેવાની ઝંખના કરું છું। તે રહેવા ઝંખનામાંથી મારા શબ્દો બોલાય છે। સીતાના અફર નિશ્ચયને જાણીને રામ બોલ્યા, સીતા, તું તારી જાતને અધિકારોની અને હક્કોની જટિલતાઓમાં ગૂંચવી રહી છે। જ્યારે હું વનમાં જઈશ ત્યારે વૃદ્ધ માતા પિતા માટે મારે માટે વિલાપ કરશે, તે સમયે તું તેમને મૃદુ શબ્દો વડે ખાતરી આપીને આશ્વાસન આપી શકે તે તારી ફરજ છે। તારી પ્રસંગની જરૂરિયાત મુજબ વર્તવું જોઈએ, તું માતા પિતાની પાસે રહે અને તેમની સેવા કર, મને રાજી કરવાનો અને આનંદ આપવાનો આ એક માર્ગ છે। પોતાનો નિર્ણય આખરી હોય તેમ આજ્ઞા કરતા હોય તેવા અવાજમાં રામ બોલ્યા, પણ સીતાએ તો માત્ર સ્મિત કરીને જવાબ આપ્યો. જ્યારે તે માતા પિતાના પુત્ર તેમને ઊંડા શોકમાં મૂકીને ચાલ્યા જાય છે, પોતાના વજ્ર સમાન દ્રઢ નિશ્ચય રીછની પકડથી ચીટકી રહે છે. જ્યારે જે પુત્રને માતા પિતા ખૂબ જ ચાહે છે, તે પુત્ર બધું છોડીને વનમાં ચાલે જાય છે, ત્યારે કુટુંબમાં એક અજાણી વ્યક્તિ તરીકે પોતાની મરજીથી આ ઘરમાં આવેલી પુત્રવધુની પોતાના પુત્ર વડે ત્યજી દેવાયેલા માતા પિતાને આશ્વાસન આપવાની શી જવાબદારી છે? આ વાત ઉપર થોડો વિચાર કરો. તમે કહ્યું કે મારા માતા ખૂબ રડી રહ્યા છે અને સાથે વનમાં આવવા ઈચ્છતા હતા, ત્યારે મેં તમને આગ્રહ કર્યો કે અહીં રહીને પતિની સેવા કરો. પતિની સેવા કરવી એ પરમ ધર્મ છે. જો તમે પરણેલા પતિનો ત્યાગ તમે જન્મ આપેલા પુત્ર પ્રત્યેના પ્રેમને લીધે કરશો, તો તેથી ઇક્ષ્વાકુ કુળની કીર્તિને મોટું કલંક લાગશે. માતાની આગળ તમે ખૂબ મૂલ્યવાન નીતિ નિયમોનું વર્ણન કર્યું, પણ મારી પાસે આવતા વેત તમારો તે ઉપદેશ ઉલટો બની ગયો છે. તમે મને કહો છો કે સાસુ સસરાની સેવા કરવી એ પરમ ધર્મ. બરાબર વિચાર કરો, બેમાં કયો ઉપદેશ સાચો છે? પત્ની માટે પતિ એ પરમેશ્વર છે એવું શાસ્ત્ર વિધાન માત્ર કૌશલ્ય માટે જ કરવામાં આવ્યું નથી, તે વિધાન કોઈ પણ અપવાદ વગર જગતની બધી સ્ત્રીઓને લાગુ પડે છે. સ્પષ્ટ છે કે આ સત્ય તમે ભૂલી ગયા છો, કારણ કે તે તમારી અત્યારની ઈચ્છાને અનુરૂપ બંધ બેસતું નથી. કૌશલ્ય આગળ તમે જે નીતિ નિયમોનું કથન કર્યું હતું તે મને કેમ લાગુ પડતું નથી તે સમજાવવા તમે અસમર્થ છો. તમે ગમે તેટલા લાંબા સમય સુધી દલીલો કરશો, પણ હું પગલા પાછળ પગ મૂકીને ચાલ્યા વગર રહેવાની નથી. તમારી આજ્ઞા ન માનવા બદલ તમે મને મારી નાખો, પણ હું તમારા વગર એકલી નહીં જ રહું. રામચંદ્ર, તમે મને કહ્યું કે વનમાં જઈ રહ્યો છું કે તરત જ મારા હૃદયમાં આનંદ ઉભરાયો. મને બાલ્યકાળમાં બનેલી એક ઘટના યાદ આવી. તમે મારા તે આનંદની પ્રચુરતાને નહીં સમજી શકો. મને ખોળામાં લઈને મારી માતા ચિંતા કરતી હતી કે આ દીકરીને કેવો વર મળશે, તે નીતિમાન અને સદગુણી હશે કે કેમ, આ દીકરીના નસીબમાં શું લખ્યું હશે. તે મારા વાળ પંપાળતી હતી અને વિચારમગ્ન બની ગઈ હતી. તે જ સમયે દાસી આવીને કહ્યું કે એક તાપસી તમારી સાથે વાતચીત કરવા ઈચ્છે. મારી માતાએ મને ઉચકીને ધીમેથી જમીન ઉપર મૂકી અને તે તાપસીને મળવા ગઈ. માતા તેમને પગે પડી અને મને પગે પડવા જણાવ્યું. માતાના કયા પ્રમાણે મેં કર્યું. તાપસી મને નખશીખથી નિહાળીને બોલ્યા કે માતાજી, તમારી પુત્રી પોતાના પતિ સાથે ઘણા વર્ષ વનમાં ગાળશે. તે સાંભળીને મારી માતા હાસ્યપૂર્વક બોલી કે તે હજુ પરણી નથી અને તમે તે પતિ સાથે વર્ષો વનમાં ગાળશે તેવી વાત કરો છો. પણ તાપસી મૌન ન રહ્યા. તે બોલ્યા, લગ્ન પછી તેને પોતાના પતિ સાથે થોડાક વર્ષ વનમાં ગાળવા જ પડશે. પછી તાપસી જતા રહ્યા. ત્યારથી હું ઉત્સાહપૂર્વક તે સમયની રાહ જોઈ રહી છું કે ક્યારે હું પતિ સાથે વનમાં જઈને રહીશ. મને સુખી કરો, મને તમારી સાથે વનમાં લઈ જાઓ. રામને પગે પડીને તે નિશાસા મૂકવા લાગ્યો. રામને દયા આવી. સીતાને ધીમેથી ઉઠાડીને તે બોલે, સીતા, મારા નિર્ણયનું રહસ્ય હું બીજા કોની આગળ વિશ્વાસપૂર્વક ખોલવાનો? સાંભળ, તું યુવતી છે. વનમાં ઘણા આશ્રમો હોય છે જેમાં તાપસો અને ઋષિમુનિઓ રહે છે. મારે તેમની સેવા કરવા અને પૂજ્યભાવ પ્રગટ કરવા તેમની પાસે જવાનું રહે છે. શિકાર કરવા માટે વનમાં આવેલા રાજાઓ અને રાજકુમારો પણ તેમની પૂજા કરવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમની પાસે આવશે. કદાચ તેમની આંખ તારા ઉપર પડશે. પરિણામે જટિલતાઓ અને સંઘર્ષો પેદા થશે. મેં તાપસ વેશ ધારણ કર્યો છે એટલે તેમની સાથે યુદ્ધ કરવું તે મારે માટે યોગ્ય નહીં. કમથી કમ આ કારણ માટે તો તારે અયોધ્યામાં રહેવું જ જોઈએ. આ વાતનો વિરોધ કરવા સીતા પાસે પોતાના ખાસ કારણો હતા. તે બોલે, રામ, તમે કોઈ સામાન્ય માનવ હો. તમે આવી કલ્પનાઓ ઉપજાવી કાઢીને તમારે મને છેતરવી ન જોઈએ. જ્યારે તમે મારી પાસે હો ત્યારે શું દેવરાજ ઇન્દ્ર પણ પોતાની આંખો મારી પર નાખી શકશે ખરા? જો તે નાખે તો તે જ ક્ષણે બળીને તે ભસ્મ ન થઈ જાય? ના, તે કારણસર તમે મને અયોધ્યા નહીં રાખી શકો. આ બાબતમાં તમે તમારી ફરજમાંથી અને જવાબદારીઓમાંથી છટકી જઈ શકશો નહીં. હું તમને બીજી પણ એક વાત કહીશ, જો તમે મારી સાથે નહીં રહો તો મારી શી દશા થશે? મારું નસીબ કેવું હશે? અયોધ્યામાં મને એકલવાયું લાગશે અને તમે હમણાં વર્ણવી તેવી ઘટનાઓ તો અહીં પણ બની શકે, અથવા મને તમારા સમાગમનું સુખ ન મળવાથી હું દુઃખી બની જઈશ. એટલે મને એકલી છોડીને ન જશો, મને તમારી સાથે લઈ જાઓ અને તમારી તથા મારી કીર્તિને સદાને માટે સમગ્ર જગતમાં પ્રસરવા દો. મને વધુ કહેવા દો, તમે રામ અને ચંદ્ર તરીકે બધાને વ્હાલા છો. હું સીતા અર્થાત શીતળ ચાંદની છું. ચંદ્ર વનમાં હોય અને તેની શીતળ ચાંદની અયોધ્યામાં હોય એ કેવી રીતે બની શકે? બંને સાથે જ રહેશે, અલગ નહીં. જો તે બે જુદા પડે તો તે એક અકુદરતી વિપત્તિમાં આવી પડવાની નિશાની છે. જગતને કંપાવી મૂકે તેવી કરુણ કથાની, અથવા તો તે એવા એક યુગ પ્રવર્તક પ્રયાસ માટે બને જેથી દુષ્ટોનો વિનાશ થાય અને ધાર્મિક લોકોને મૃત્યુમાંથી બચાવી લેવાય. અત્યારે એવી કોઈ કટોકટી નજરે પડતી નથી, એટલે આપણો વિયોગ અશક્ય છે. તે બની શકે જ નહીં. પરમ માતા સીતા આ શબ્દો નિશ્ચયાત્મક અવાજથી બોલ્યા, જાણે કે તે કોઈ વાંધા વચકાનો સ્વીકાર કરશે નહીં. રામે કહ્યું, સીતા, કઠણ પથરાવાળી જમીન ઉપર સૂવું પડશે, વલકલ વસ્ત્રો પહેરવા પડશે, કંદમૂળ ખાઈને રહેવું પડશે અને તે ખોરાક પણ રોજ મળવો મુશ્કેલ હશે. વર્ષની ઋતુઓ પર કંદમૂળનો આધાર છે. જો તે નહીં મળે તો ત્યાં દિવસોમાં આપણે ભૂખ્યા પણ રહેવું પડશે. વનમાં રાક્ષસો હોય છે, જે લાખો યુક્તિ પ્રયુક્તિઓના સ્વામી હોય છે અને જે આનંદપૂર્વક માનવનું માંસ ખાય છે. વનવાસના દુઃખોનું પૂરેપૂરું વર્ણન કરવું એ અશક્ય છે. તું આ મુશ્કેલીઓ અને ભય સહન કરી શકીશ નહીં. જો તું મારી સાથે વનમાં આવીશ તો લોકો મારો તિરસ્કાર કરશે, મને લોકો ગાળો ભાંડશે. માનસ સરોવરમાં અમૃત જળ ઉપર જીવવાનો સ્વર્ગીય હંસ સમુદ્રના ખારા જળને પીને કેવી રીતે જીવી શકશે? કોમળ પાંદડાવાળા આંબાથી ભરેલા ઉદ્યાનમાં ક્રીડા કરતો કોકિળ નિમી ઘાસની જમીન ઉપર કેવી રીતે સુખી અને ચિંતામુક્ત બની શકશે? આ બાબતનો પણ વિચાર કર. તું ઘરે રહે તે સૌથી વધારે ઇચ્છનીય છે. સીતાએ રામના મૃદુ અને મધુર શબ્દો સાંભળ્યા, પણ તે બધો સમય તે પોતાની આંખો જમીન ઉપર રાખીને આંસુ સારતા ઉભા હતા. તે અવિચલિત અને અવિચાલ્ય સ્તંભની માફક સ્થિર ઉભા હતા. તેમના આંસુ નીચે ગરીને જમીન ઉપર પડતા હતા. રામ તેમનું દુઃખ જોઈ ન શકે. રામે ઉઠાવેલા વાંધાઓનો કોઈ જવાબ સીતાને જડ્યો નહીં. આખરે તેમણે પોતાની લાગણીઓ ઉપર કાબૂ મેળવ્યો અને તે દુઃખ ગળી ગયા અને તે બોલ્યા, હે મારા જીવનના સ્વામી, તમે સર્વ કલ્યાણોના વિધિ છો. તમારા વિયોગમાં મારે માટે સ્વર્ગ પણ ભીષણ નરક છે. માતા પિતા, ભાઈઓ બહેનો, સાસુ સસરા, પુત્રો, ગુરુઓ, સગા સંબંધીઓ આ બધા કલ્યાણના તેજોમય નિધિઓ હશે. પણ સ્ત્રીને માટે પોતાનો પતિ બળનું, આનંદનું અને સદભાગ્યનું ઉદ્ભવ સ્થાન છે. પતિ જ પત્નીને સુખ અને આનંદ આપી શકે. પતિ સિવાય બીજી કોઈ નારીનો રક્ષક અને માર્ગદર્શક હોતો નથી. માત્ર પતિ જ તેનો આશ્રય છે. સ્વામી, જ્યારે પતિ તેનાથી દૂર હોય છે ત્યારે તે પોતાનું શરીર, ઘર, નગરી, રાજ્ય, ધન સંપત્તિના ઢગલા બધું જ શોકનું ઉદ્ભવ સ્થાન બની જાય છે. તે બધા તેના દુઃખી મનને આનંદ આપી શકતા નથી. પતિ દૂર હોય ત્યારે મધુરતા કટુતામાં પરિવર્તિત થઈ જાય, આનંદ રોગમાં પરિવર્તિત થઈ જાય. મારા બધા આનંદો તમારામાં જ કેન્દ્રિત થયેલા. શરદ ઋતુના પૂર્ણચંદ્રની પેખે પ્રકાશતા, આશ્વાસન આપતા મુખનું દર્શન કરતા મને જે આનંદ થાય છે તે બીજી કોઈ પણ વસ્તુ આપી શકે તેમ નથી. જ્યારે હું તમારી સાથે હોઈશ ત્યારે પશુ પંખીઓ પણ મારા સગા સંબંધીઓ બની જશે. વન મારી પ્રિય નગરી બની જશે. વલકલો રેશમી વસ્ત્રો બની જશે. પર્ણકુટી મને સ્વર્ગના મહેલ જેટલો આનંદ આપશે. વનની પરીઓ, દેવદૂતો અને વન દેવતાઓ મારા સાસુ સસરા બની જશે. તેમની પ્રત્યે હું તેટલી જ પૂજ્ય બુદ્ધિ રાખીશ. જ્યારે હું તમારી સાથે હોઈશ ત્યારે ઘાસના પૂળા અને પુષ્પોની પાંદડીઓ મારે માટે મૃદુ પથારી બની જશે. કામદેવ તેથી વધારે આકાંક્ષા રાખી શકે નહીં. તમે જેમની વાત કરો છો તે કંદમૂળ ફળ દિવ્ય અમૃત જેવા સ્વાદિષ્ટ અને પોષક બની જશે. વનના પર્વતોના શિખરો મને અયોધ્યાના ટાવરો જેટલું જ સુખ આપશે. નિસરણીના પગથિયાઓ પર ચડવા ઉતરવાની પેટે હું એક ઢોળા ઉપરથી ઉતરીને બીજા ઢોળા ઉપર ચડીશ. મારે માટે તે સહેલું અને આનંદપૂર્ણ બની જશે. તમારું મુખકમળ જોઈને હું રોજ આનંદની સનેનાટી અનુભવીશ. વળી દરેક પ્રકારે બધો જ સમય તમારી સેવા કરવાની સોનેરી તક મને મળી રહેશે. જો આ મૂલ્યવાન તક હું ગુમાવી દઉં તો પછી હું કેવી રીતે જીવી શકવાની હતી? હે દયાસાગર, મને અહીં છોડીને ન જાઓ, મને તમારી સાથે લઈ જાઓ. સાચીશ, મારે આવી આજીજી તમારા કાનમાં રેડવાની કંઈ જરૂર જ નથી, કારણ કે તમે બધા પ્રાણીઓમાં વસો છો અને તેમની બધી લાગણીઓ તથા તેમના વિચારોને જાણો છો. તમે જાણો છો કે મારું હૃદય તમારી સાથે આવવાની તકને ઝડપી લેવા માટે ખૂબ આતુર છે. તો પછી મને દુઃખી કરવી એ શું તમારે માટે યોગ્ય છે? સ્વામી, હું નિરાશ અને દુઃખી બની ગઈ છું. જો તમે મને અહીં છોડી જશો તો તમારી કીર્તિને બટ્ટો લાગશે. તમારા સર્વ ઉદાત્ત ગુણો છે તો પછી મારા ઉપર દયા કેમ લાવતા નથી? તમારા વિયોગમાં શું હું 14 વર્ષ જીવી શકી? હું તમારા વિયોગને એક આંખના પલકારા માટે પણ સહન કરી શકતી નથી. મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો, મારા ઉપર થોડી દયા લાવો. જ્યારે હું તમારી સાથે છું ત્યારે મને ઈજા કરવાની કે મારા ઉપર આક્રમણ કરવાની દુષ્ટતા કોઈ પણ માણસ કેવી રીતે કરી શકવાનો હતો? અરે કોઈ મારી સાથે નજર ફેંકવાની હિંમત પણ નહીં કરી શકે. શું શિયાળ અથવા સસલું સિંહ સાથે નજર ફેંકવાની હિંમત કરી શકે? હું કોઈ સુકોમળ નિર્બળ વ્યક્તિ નથી. સાચું કહું તો તમે મૂર્તિમાન કોમળતા છો. પૃથ્વી મારી માતા છે, એટલે પૃથ્વી ઉપર ચાલવાનો મને અધિકાર છે. પૃથ્વી ઉપર ચાલવાનું મારામાં સંપૂર્ણ બળ છે. વાસ્તવિક રીતે જીવનમાં સુખ તમારો ભાગ છે, દુઃખ એ મારો ભાગ છે. જ્યારે હકીકતમાં એમ છે ત્યારે તમે તે હકીકતને શા માટે ઉલટાવી નાખો છો અને મને નિરાશ કરો છો એ હું બરાબર જાણતી નથી. હું જાહેર કરું છું કે જે કામ તમે નહીં કરી શકો એમ તમને લાગે છે તેને હું સહેલાઈથી રમતની પેઠે કરી શકું છું. તમે જાણો છો કે જે શિવ ધનુષ્યને પરાક્રમના અભિમાનની રાજાઓ ઉચકી શક્યા ન હતા તેને મેં ઉચકીને બાજુએ ઘડી દીધું હતું. તમને મારી શક્તિઓમાં શંકા થાય છે તેથી મને આશ્ચર્ય થાય છે. મારી વીરતા અને કુશળતા તમારા કરતાં જરા પણ ઉતરે તેમ નથી, એટલે મને રજા આપો અને ખૂબ આનંદપૂર્વક મારી સાથે વનમાં જવાની તૈયારી કરો. એમ બોલીને સીતા નમન કરીને રામને પગે પડે. રામને લાગ્યું કે તેમની ઈચ્છામાં અવરોધ ડાલવાનું ચાલુ રાખવું તે અયોગ્ય છે. તેમણે નમતું જોખવાનો નિર્ણય કર્યો અને તે બોલે, સીતા શોકનો ત્યાગ કર, શોકને વશ ન બનીશ. તારી ઈચ્છા મુજબ હું તને મારી સાથે લઈ જઈશ. વનમાં જવાની તૈયારી ઝડપથી કરી લે. રામચંદ્રના તે મધુર શબ્દો સાંભળીને સીતા આનંદ વિભોર બની ગયા. તેમને અસીમ આનંદ થયો. તે બોલ્યા, તૈયારીઓ? વનમાં રહેવા માટે શી તૈયારી કરવાની હોય? હું હંમેશા મારી જરૂરી વસ્તુ સાથે તૈયાર જ છું, કારણ કે મને માત્ર તમારી જ જરૂર છે. મારે બીજી કોઈ જરૂરિયાત નથી. હું આ ક્ષણે જ તમને અનુસરું છું. તમારામાં મારી બધી જરૂરિયાતો સમાયેલી છે. તમે જાણો છો કે તમારા સિવાય મારે બીજા કશાની ઈચ્છા છે જ નહીં. એમ બોલીને સીતા રામનો હાથ પોતાના હાથમાં પકડીને ચાલવા લાગે. રામે કહ્યું, સીતા વિચાર કર, 14 વર્ષ સુધી તું અયોધ્યામાં નહીં હોય, એટલે જા અને જેમને તે પ્રેમપૂર્વક કાળજીપૂર્વક ઉછેર્યા છે તે પાળેલા પોપટોને અને પંખીઓને છોડી મૂક, અને જેમને પ્રેમપૂર્વક પોષી છે તે ગાયો તું બ્રાહ્મણોને આપી દે, જેથી પ્રેમપૂર્વક તેમની સાથે વર્તાવ થાય. વેશભૂષાની અનેક વસ્તુઓ, વાહનો અને તું વાપરતી હતી તે બધા જ પદાર્થો લોકોમાં વહેંચી દે, નહીં તો તે કાલે નષ્ટ થઈ જશે. તે બગડી જાય તેના કરતા તેનો ઉપયોગ થાય તે વધારે સારું નથી? વારું. જ્યારે આ સૂચન કરવામાં આવ્યું ત્યારે સીતા તરત જ પાંજરા તરફ દોડ્યા અને પાળેલા પંખીને પ્રેમપૂર્વક કહ્યું કે જાઓ, તમારી પેઠે મુક્ત રીતે સુંદર વનોમાં વિહરો. પોતાના હાથ વડે તેમણે ગાંઠો ઉકેલી નાખી અને બધા પક્ષીઓને મુક્ત કરી દીધા. પછી તે ગૌશાળા તરફ ગયા. તેમણે ગાયોને અને સ્વાદિષ્ટ ભોજનો ખવડાવ્યા અને જે બ્રાહ્મણોને તેમનું દાન કરવાનું હતું તેમની સાથે વાતચીત કરી. સીતાનું મનોહર મુખ આનંદથી પ્રકાશી રહ્યું હતું. વસ્તુઓ દાનમાં અપાતી જોનાર લોકોના હૃદય આગામી વિદાયને કારણે શોકથી દ્રવીભૂત બની ગયા. સીતાને વિશાળ હૃદયની ઉદારતા જોઈ અને ખાસ કરીને તો પતિ સાથે વનમાં જવાના તેમના આનંદને જોઈને લોકોની આંખોમાં આંસુ ઉભરાય. તેમના આનંદને કોઈ કવિની કલમ પણ વર્ણવી શકે તેમ ન હતું. તે દરમિયાન પોતાની માતાની રજા લઈને લક્ષ્મણ પણ આવી પહોંચ્યા અને ત્રણે જણે ચાલવા માંડ્યા.